એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે ખરેખર તો તબીબી જગતમાં અને એની બહાર પણ સાંસ્કૃતિક સમજણ વિશેની આપણી સોચને જ બદલી નાખી છે. આ પુસ્તક છે એન ફેડીમેનનું ધ સ્પિરિટ કેચીસ યુ એન્ડ યુ ફોલ ડાઉન. ગુજરાતીમાં કહીએ તો આત્મા તમને પકડે છે અને તમે નીચે પડો છો. નામ જ કેવું અલગ છે, નહીં?
હા, બિલકુલ. અને આ પુસ્તક છે પણ એવું જ પ્રભાવશાળી અને સાચું કહું તો હચમચાવી નાખે એવું. તે બે તદ્દન અલગ દુનિયાઓ વચ્ચેના સંઘર્ષની વાત કરે છે. એક બાજુ છે આપણું આધુનિક વિજ્ઞાન આધારિત પશ્ચિમી મેડિકલ સાયન્સ, અને બીજી બાજુ છે અમેરિકામાં વસેલા હોમોંગ શરણાર્થીઓનો સમુદાય. એમની પોતાની ઊંડી પરંપરાગત માન્યતાઓ, એમનો આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને આ આખો સંઘર્ષ આપણને જોવા મળે છે લિયા લી નામની એક નાનકડી બાળકીની કરુણ કથા દ્વારા.
અને મને લાગે છે કે આ વિષય આજે પણ એટલો જ કદાચ વધુ મહત્વનો છે, કારણ કે આપણે બધા જ આવા વૈવિધ્યસભર સમાજમાં રહીએ છીએ. પછી એ ગુજરાત હોય કે ભારત કે પછી દુનિયાનો કોઈ પણ દેશ, હેલ્થ કેર હોય, શિક્ષણ હોય કે આપણું રોજનું જીવન, અલગ અલગ સંસ્કૃતિના લોકો સાથે કેવી રીતે એમ કે સમજણ કેળવવી, સંવેદનશીલતા રાખવી, એ ખરેખર મોટો પડકાર છે. અને આ પુસ્તક આપણને એ પડકારના મૂળ સુધી લઈ જાય છે.
બરાબર. અને જુઓ, આ પુસ્તકના લેખક એન ફેડીમેન એ પોતે કોઈ ડોક્ટર નથી કે નથી કોઈ માનવશાસ્ત્રી.
ઓ, એમ?
હા, એ તો જાણીતા અમેરિકન પત્રકાર છે, નિબંધકાર છે, સંપાદક છે. પણ એમની જે પત્રકાર તરીકેની નજર છે ને, ઝીણવટભરી તપાસ કરવાની ક્ષમતા અને સૌથી મહત્વનું એમની લખવાની શૈલી, ખૂબ જ સહાનુભૂતિથી, માનવીય દ્રષ્ટિથી લખે છે, એ જ એમને આ જટિલ વિષય માટે યોગ્ય બનાવે છે.
અને એમનું ડેડિકેશન તો જુઓ. આ પુસ્તક માટે એમણે લગભગ 8 વર્ષ સંશોધન કર્યું. ખાલી એ લિયાના પરિવાર કે ડોક્ટરો સાથે જ નહીં, પણ કેલિફોર્નિયાના મર્સિડ શહેરમાં જે આખો હોમોંગ સમુદાય હતો, એમની સાથે મુલાકાતો કરી, એમની વચ્ચે રહ્યા, એમના રીતિરિવાજો સમજ્યા.
હા, એ બહુ મોટી વાત છે, આટલો સમય અને આટલી મહેનત. અને એમની ખાસિયત એ છે કે તેઓ કોઈનો પક્ષ નથી લેતા, કોઈને વિલન નથી બનાવતા. ન તો ડોક્ટરોને ખરાબ ચિત્રે છે, ન પરિવારને. એ તો બસ એક, શું કહેવાય, સાંસ્કૃતિક અનુવાદક જેવું કામ કરે છે.
સાંસ્કૃતિક અનુવાદક? હા, એ સમજાવે છે કે બંને પક્ષે ઈરાદા તો સારા જ હતા. ડોક્ટરો પણ મદદ કરવા માંગતા હતા, પરિવાર પણ. પણ એમની દુનિયા જોવાની રીત, એમની વાસ્તવિકતાઓ એટલી જુદી હતી કે ગેરસમજ ઊભી થઈ, અવિશ્વાસ વધ્યો અને અંતે દુર્ઘટના થઈ. આ જે તટસ્થતા છે ને, એમની દરેક પાત્રને માણસ તરીકે જોવાની દ્રષ્ટિ, એ જ આ પુસ્તકને આટલું શક્તિશાળી બનાવે છે.
તો પુસ્તકની મુખ્ય વાત શું છે? કોના વિશે છે આ પુસ્તક? મુખ્યત્વે તો આ લિયા નામની એક હમોંગ બાળકીની વાત છે, જે અમેરિકામાં જન્મી છે અને એને ગંભીર પ્રકારની વાય છે, એપિલેપ્સી. પણ પેલું શીર્ષક જ જો, ધ સ્પિરિટ કેચીસ યુ એન્ડ યુ ફોલ ડાઉન. આ વાય માટેનો એમનો હમોંગ શબ્દ છે, ક્વાગ ડાબ પેગ.
ક્વાગ ડાબ પેગ,
હા, જેનો અર્થ જ થાય છે આત્મા તમને પકડે છે અને તમે નીચે પડો છો. અહીં જ બધો ભેદ રહેલો છે.
એટલે કે
અમેરિકન ડોક્ટરો માટે આ એક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હતી, મગજની બીમારી, જેની સારવાર માટે ચોક્કસ દવાઓ ચોક્કસ સમયે આપવી પડે. પણ લિયાના માતા પિતા ફુઆ યાંગ અને નાઓ કાઓ લી, એમના માટે આ એક આધ્યાત્મિક કટોકટી હતી.
આધ્યાત્મિક કેવી રીતે?
એમની માન્યતા એવી હતી કે કોઈ દુષ્ટ આત્મા, જેને એ લોકો ડાબ કહે છે, એ લિયાના આત્માને ડરાવીને શરીરની બહાર કાઢી મૂકે છે, એટલે એ પડી જાય છે, બેભાન થઈ જાય છે. અને રસપ્રદ વાત એ છે કે આ સ્થિતિને ગંભીર તો ગણતા, પણ એમાં એક વિશિષ્ટતા પણ જોતા. એમ મનાતું કે આવી વ્યક્તિમાં શામન, એટલે કે એમના પરંપરાગત ઉપચારક બનવાની ક્ષમતા હોય છે.
ઓહો, આ તો બહુ જ અલગ દ્રષ્ટિકોણ થયો. બીમારીમાં પણ એક પ્રકારની શક્તિ જોવી.
બરાબર. એટલે અહીંથી જ સંઘર્ષ શરૂ થાય છે.
પુસ્તક પછી આપણને બે સમાંતર વાર્તાઓ કહે છે ને?
હા, બરાબર. એક તરફ છે લિયાના મેડિકલ કેસની આખી કથા, કાળક્રમ પ્રમાણે બધી વિગતો, ઇમરજન્સી રૂમની મુલાકાતો, ભાષાના અવરોધો, દવા બાબતે ગેરસમજ,
હા,
ડોક્ટરો અને પરિવાર વચ્ચે વધતી જતી હતાશા, અને છેવટે પેલી ભયાનક મેડિકલ કટોકટી ધ બિગ વન, જે લિયાને લગભગ શું કહેવાય વનસ્પતિ જેવી સ્થિતિમાં મૂકી દે છે. આખી વાત બહુ દુઃખદ છે.
અને બીજી તરફ,
બીજી તરફ પુસ્તક આપણને હોમોંગ લોકોના ઇતિહાસમાં લઈ જાય છે, એમની સંસ્કૃતિ સમજાવે છે, ચીનમાં એમનો સંઘર્ષ, પછી લાઓસમાં સીઆઈએ માટે લડેલું પેલું ગુપ્ત યુદ્ધ, હા, વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકાએ હમોંગ લોકોને સાથી બનાવ્યા હતા. હજારો લડ્યા મર્યા, પણ પછી જ્યારે અમેરિકા ત્યાંથી નીકળી ગયું ત્યારે એમને લગભગ તરછોડી દીધા, એટલે એમને ભાગવું પડ્યું, શરણાર્થી બન્યા, થાઇલેન્ડના કેમ્પમાં રહ્યા અને છેવટે અમેરિકા આવ્યા. આ આખો ઇતિહાસ જાણવો જરૂરી છે. એ સમજાવે છે કે લિયાનો પરિવાર કેમ આટલો સ્વમાની હતો, સત્તા પર ભરોસો નહોતો કરતો અને પોતાની પરંપરાઓને વળગી રહેતો હતો.
આ ઇતિહાસ જાણ્યા પછી એમની પ્રતિક્રિયાઓ સમજાય છે. ચાલો થોડું વધુ ઊંડાણમાં જઈએ. પુસ્તકની મુખ્ય ઘટનાઓ કઈ રીતે આગળ વધે છે?
શરૂઆત થાય છે લિયાના જન્મથી અને 3 મહિલાની ઉંમરે જ્યારે એને પહેલો હુમલો આવે છે. અહીંથી જ પેલી સાંસ્કૃતિક અને ભાષાકીય ખાઈ દેખાવા માંડે છે. ડૉક્ટર નીલ અર્ન્સ્ટ અને ડૉક્ટર પેગી ફિલિપ જેવા સારા સમર્પિત ડૉક્ટરો છે, પણ એ લોકો પણ દવાઓ કેવી રીતે આપવી, કેટલા ડોઝમાં, ક્યાં સમયે, એ બધું પરિવારને સમજાવી નથી શકતા.
કેમ, શું તકલીફ પડે છે?
એક તો ભાષાનો મોટો પ્રશ્ન. પરિવાર દવાના લેબલ વાંચી નથી શકતો. બીજું, પેલી પશ્ચિમી રીત, મિલીલીટર, કલાક, એ એમના માટે નવું છે. અને સૌથી મોટો ડર છે દવાઓની આડઅસરનો. એમને લાગે છે કે આ દવાઓ લિયા મેં વધુ બીમાર પાડી રહી છે.
એટલે વિશ્વાસ જ નથી બેસતો.
હા, ગેરસમજ વધતી જ જાય છે. ડોક્ટરોને લાગે છે કે પરિવાર બેદરકાર છે, દવા બરાબર નથી આપતો. પરિવારને લાગે છે કે ડોક્ટરો એમની વાત સમજતા નથી. આખરે ડોક્ટરો બહુ ભારે હૈયે ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસને જાણ કરે છે.
એટલે લિયાને એના માતા પિતાથી દૂર લઈ જવામાં આવે છે.
હા, થોડા સમય માટે એને ફોસ્ટર કેરમાં મૂકવામાં આવે છે. પરિવાર માટે તો આ આઘાતજનક છે, અપમાનજનક છે, ક્રૂરતા છે. ડોક્ટરોને લાગે છે કે લિયાનો જીવ બચાવવા આ જરૂરી છે. પણ આ જ સમયગાળામાં બહુ જ દુઃખદ રીતે લિયાને પેલો ભયાનક હુમલો આવે છે, ધ બિગ વન, જેના મગજને કાયમી નુકસાન પહોંચાડે છે.
આ તો બહુ જ ખરાબ થયો.
અને આ જ સમયે જ પેલો ઇતિહાસવાળો મુદ્દો પાછો આવે છે ને, સરકાર પર અવિશ્વાસનો. બરાબર, પેલું જે ગુપ્ત યુદ્ધ અને અમેરિકા દ્વારા તરછોડાયાનો અનુભવ હતો, એના કારણે સરકારી સંસ્થાઓ જેમ કે સીપીએસ પર એમને જરાય ભરોસો નહોતો. આ ઘટનાથી એ અવિશ્વાસ ઓર મજબૂત બન્યો. એટલે જ્યારે લિયા ઘરે પાછી આવે છે ત્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે. એ હવે પહેલાં જેવી નથી રહી, અને પરિવાર અને ડોક્ટરો વચ્ચે કોઈ સેતુ રહ્યો જ નથી. સંબંધ તૂટી ગયો છે.
તો પછી પરિવાર શું કરે છે?
હવે એ લોકો વધુને વધુ ગુપ્ત રીતે ડોક્ટરોની કેટલીક દવાઓ બંધ કરી દે છે. એમને પાકી ખાતરી છે કે આ દવાઓ જ લિયાને નુકસાન કરી રહી છે. અને એમનો જોક પરંપરાગત હમોંગ જડીબૂટીઓ અને શામન દ્વારા જે વિધિઓ થાય આત્માને પાછી બોલાવવાની, એના પર વધી જાય છે.
એટલે કે બે અલગ અલગ સારવાર પદ્ધતિઓ ચાલી રહી છે.
હા, અને અહીં લેખક પેલો સવાલ પૂછે છે, શું ડોક્ટરો જીવન બચાવવા લડતા હતા અને માતા પિતા આત્મા બચાવવા? શું બંનેને બચાવવાનો કોઈ રસ્તો હતો જ નહીં? આ બહુ બહુ મૂળભૂત પ્રશ્ન છે.
ખરેખર પુસ્તક પછી પેલી તબીબી સંચારની નિષ્ફળતા પર પણ વાત કરે છે, નહીં, પેલું કમ્પ્લાયન્સ અને કોન્કોર્ડન્સ.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. કમ્પ્લાયન્સ એટલે ડોક્ટર કહે એમ દર્દીએ કરવાનું, આદેશ જેવો.
હા,
પણ ફેડીમેન કહે છે કે એના બદલે કન્કોર્ડન્સ, એટલે કે સંમતિ કે સમજૂતી હોવી જોઈએ, જ્યાં ડોક્ટર અને દર્દી સાથે મળીને એકબીજાને સમજીને સારવાર નક્કી કરે, ભાગીદારી જેવું. અને અહીં એ આર્થર ક્લેનમેનના પેલા 8 પ્રશ્નોનો ઉલ્લેખ કરે છે. જો ડોક્ટરોએ એ પ્રશ્નો પૂછ્યા હોત.
કેવા પ્રશ્નો?
સરળ પ્રશ્નો, જેમ કે, તમે આ તકલીફને શું કહો છો? તમને શું લાગે છે આ કેમ થયું છે? આની સારવારથી તમને શું ડર લાગે છે? તમને શું લાગે છે આનાથી શું થશે? આવા પ્રશ્નો. જો આ પૂછ્યું હોત તો કદાચ પરિવારની માન્યતાઓ, એમના ડર વિશે થોડી ખબર પડત. પણ એવું થયું નહીં, સંવાદ થયો જ નહીં.
અને અંતે લિયાનું શું થાય છે?
અંતે તબીબી દૃષ્ટિએ તો લડાઈ પૂરી થઈ જાય છે.
ધ બિગ વન પછી લિયા સ્થાયી વનસ્પતિ જેવી સ્થિતિમાં આવી જાય છે. જોઈ નહીં શકતી, બોલી નથી શકતી, શરીર અક્કડ છે. ફીડિંગ ટ્યુબથી ખોરાક આપવો પડે છે.
ઓહ,
તબીબી રીતે આ નિષ્ફળતા કહેવાય. પણ વાર્તા એ પૂરી નથી થતી.
પ્રેમ અને નિષ્ઠાથી એની સંભાળ રાખે છે એ અકલ્પનીય છે. એને રોજ નવડાવે, સરસ હમોંગ કપડાં પહેરાવે, એની સાથે વાતો કરે, ગીતો ગાય. એમને પૂરો વિશ્વાસ છે કે લિયાનો આત્મા હજી ત્યાં જ છે, એ બધું સાંભળે છે, અનુભવે છે.
અને પેલું ડોક્ટરોનું શું થયું જે એની સારવાર કરતા હતા?
લેખક વર્ષો પછી એમને મળે છે ડોક્ટર અર્ન્સ્ટ, ડોક્ટર ફિલિપ. એ લોકો હવે વધુ અનુભવી છે અને લિયાના કેસ વિશે વિચારીને દુઃખી થાય છે, પછતાવો કરે છે. ડોક્ટર અર્ન્સ તો નિખાલસપણે કહે છે કે કાશ હું વધુ ફ્લેક્સિબલ હોત, કાશ હું હમંગ સંસ્કૃતિ વિશે વધુ જાણતો હોત, કાશ હું સારો સાંસ્કૃતિક દલાલ બની શક્યો હોત. એ સ્વીકારે છે કે અમે બધા નિષ્ફળ ગયા.
અને પેલી આશ્ચર્યજનક વાત, લિયા કેટલું જીવી.
હા, એ સૌથી મોટી વાત છે. ડોક્ટરોએ ધારેલું કે ધ બિગ વન પછી એ થોડા મહિનામાં મૃત્યુ પામશે, પણ એના માતા પિતાની સંભાળ હેઠળ એ બીજા 26 વર્ષ જીવી. 2012માં 30 વર્ષની ઉંમરે એનું અવસાન થયું.
26 વર્ષ! આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. છે ને, આખી વાત જીવનની ગુણવત્તા પર જ સવાલ ઉઠાવે છે.
તો આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું મળે છે આપણને?
શું શીખવા મળે છે?
ઘણા સંદેશા છે. પહેલો અને સૌથી મુખ્ય તો છે સાંસ્કૃતિક ટકરાવ. પશ્ચિમી દવાઓ જે શરીરને મશીન જેવું ગણે છે અને હમોંગ માન્યતાઓ જે શરીર અને આત્માને એક ગણે છે, આ બંને વચ્ચે કોઈ મેળ ન બેઠો.
બીજું, પેલું સારા ઇરાદાઓની ટ્રેજેડી. કોઈ ખરાબ નહોતું, ડોક્ટરો પણ સારું કરવા માંગતા હતા, માતા પિતા પણ એમની દુનિયા જ એટલી અલગ હતી કે પરિણામ દુઃખદ આવ્યું. સારા ઇરાદા પૂરતા નથી હોતા.
હા, અને ત્રીજું જે બહુ મહત્વનું છે, સાંસ્કૃતિક યોગ્યતા કોમ્પિટન્સ કરતાં સાંસ્કૃતિક નમ્રતા હ્યુમિલિટીની વાત. ખાલી બીજી સંસ્કૃતિ વિશે થોડું જાણી લેવું પૂરતું નથી, પણ આપણી પોતાની મર્યાદાઓ સમજવી, સ્વીકારવું કે આપણે બધું નથી જાણતા, અને સામેવાળા પાસેથી શીખવાની તૈયારી રાખવી, એ છે સાંસ્કૃતિક નમ્રતા. આ આપણા ગુજરાત જેવા સમાજ માટે બહુ જ જરૂરી છે. અને ચોથું, દવામાં કથાનું મહત્વ. એટલે કે માત્ર રિપોર્ટ અને લક્ષણો જ નહીં, પણ દર્દીની આખી વાર્તા, એનો ઇતિહાસ, એની માન્યતાઓ, એના ડર, એ બધું સાંભળવું અને સમજવું કેટલું જરૂરી છે.
બરાબર. અને છેલ્લે પેલું પાલન, કમ્પ્લાયન્સ, ને બદલે સંમતિ, કોન્કોર્ડન્સ, એટલે કે સહયોગથી સારવાર કરવી. અને એ પણ કે વ્યક્તિનો ભૂતકાળનો આઘાત, ટ્રોમા, એના વર્તમાન વર્તનને કેવી રીતે અસર કરે છે, આ બધી વાતો બહુ ગહન છે.
હા, ખરેખર પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે સીધા મગજમાં બેસી જાય. થોડા યાદ કરશો?
પહેલું તો શીર્ષક જ છે, આત્મા તમને પકડે છે અને તમે નીચે પડો છો, ક્વેગ્ડ અપ પેગ. આ એક જ વાક્ય બે દુનિયા વચ્ચેનો ભેદ બતાવી દે છે, ન્યુરોલોજી વિરુદ્ધ આધ્યાત્મિકતા.
બીજું, પેલું લેખકનું વાક્ય, જ્યારે તમે દર્દીની સંસ્કૃતિ સમજવામાં નિષ્ફળ જાઓ છો ત્યારે તમે દર્દીને સમજવામાં નિષ્ફળ જાઓ છો, આ તો સીધું અને સટ છે.
હા, અને પેલું અવલોકન પણ બહુ માર્મિક છે. ડોક્ટરો જેને તબીબી કાર્યક્ષમતા માનતા હતા, હમોંગ તેને અનાદર માનતા હતા. આ સંચારની શૈલીનો તફાવત બતાવ્યા છે. ઝડક એક માટે સારી, બીજા માટે અપમાનજનક.
અને ડોક્ટર નીલ અર્ન્સ્ટનો પેલો પસ્તાવો, કાશ હું વધુ સારો સાંસ્કૃતિક દલાલ બની શક્યો હોત, કાશ હું હમોંગ વિશે વધુ જાણતો હોત, અમે બધા નિષ્ફળ ગયા, આ બહુ પ્રામાણિક કબૂલાત છે.
બિલકુલ, ભૂલ સ્વીકારીને આગળ વધવાની વાત છે એમાં.
તો આ બધા પાઠનો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારતમાં, ગુજરાતમાં શું ઉપયોગ થઈ શકે?
જો, હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે તો આ સીધું જ લાગુ પડે છે. સાંસ્કૃતિક નમ્રતા કેળવવી, દુભાષાનો ઉપયોગ કરવો, પેલા ક્લીનમેનના પ્રશ્નો પૂછીને દર્દીની માન્યતા સમજવી, સારવારને આદેશ નહીં પણ વાટાઘાટ ગણવી.
અને જે લોકો શિક્ષણ, સામાજિક કાર્ય કે સરકારી નોકરીમાં છે,
એમના માટે પણ એટલું જ મહત્વનું. ઇમિગ્રન્ટ હોય, શરણાર્થી હોય, કે આપણા જ દેશના અલગ સમુદાયના લોકો હોય, એમનો ઇતિહાસ, એમના અનુભવો, એમના આઘાત, એ સમજવા જરૂરી છે. ખાલી નિયમો પર ચાલવા કરતાં વ્યક્તિગત સંબંધ બાંધવો, વિશ્વાસ કેળવવો, એ વધુ જરૂરી છે.
સાચી વાત. અને આપણા અંગત જીવનમાં?
અંગત જીવનમાં તો આ આપણને વધુ સારા માણસ બનવા પ્રેરે છે. વધુ સહાનુભૂતિ રાખવી, આપણી પોતાની ધારણાઓને પડકારવી, જે આપણાથી અલગ વિચારે છે એમને સમજવાનો પ્રયત્ન કરવો. મૂળ વાત છે ધ્યાનથી સાંભળવું, ખુલ્લા મનથી સાંભળવું.
બરાબર. મારા માટે આ પુસ્તકમાંથી મુખ્ય શીખ એ રહી કે હેલ્થ કેરમાં અને કદાચ જીવનમાં પણ વિજ્ઞાન અને માનવતા, તર્ક અને પ્રેમ બંને સાથે જ ચાલવા જોઈએ. એકલું વિજ્ઞાન પૂરતું નથી, અને સાંસ્કૃતિક સમજણ એ કોઈ સોફ્ટ સ્કિલ નથી, એ તો મૂળભૂત જરૂરિયાત છે, આપણા જેવા દેશમાં તો ખાસ.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત પેલી હતી કે બધી તબીબી નિષ્ફળતાઓ પછી પણ લિયાનો પરિવાર જે પ્રેમ અને નિષ્ઠાથી એની સંભાળ રાખે છે, એ જીવનના અર્થ વિશે આપણી ધારણાઓને પડકારે છે. લિયાનું આટલું લાંબુ જીવવું એ બતાવે છે કે પ્રેમ, સંભાળ અને સમજણની તાકાત કેટલી હોય છે, કદાચ દવાઓ કરતાં પણ વધુ.
અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર. આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં, આપણા કામમાં એવી કઈ અદૃશ્ય સાંસ્કૃતિક દિવાલો છે જે આપણે કદાચ અજાણતા ઊભી કરી રહ્યા છીએ? ક્યાં આપણે ખરેખર થોડું થંભીને સામેવાળાની પૂરી વાત, એમનો દ્રષ્ટિકોણ સમજવાની જરૂર છે? ક્યાં આપણે હું સાચી સાચો એના બદલે ચાલો સમજીએ એવું વિચારવાની જરૂર છે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.